Usia mimpi tentang ringan dalam tanaga tulis bagi tulis muka.
Sono apprezzo, visto l'acchi, non c'è più. E dei santi in acqua, non c'è più, non c'è più. Allora, non c'è più. C'è un vissetto che anzi è. Badai che non è alta, ma che non è che sta qua, ma. Ehi, badai, stati, con il risotto, ma che non è che sta qua. E poi, vado un po' si sapeva. Non vado un po' si sapeva. Cosa non c'è? Per la tavana c'è niente, questo è un barocco. E non la vede, non la vede. E Bhavi Tirthankar tariqe, tu Bhavi Tirthankar, tu vada mani c'è. Goye na chokra e nukhsa kara vete. Ma varanan, nagri nu varanan thata kai, raja nu varanan thato nukhe. Emo. ભગવાન નું વર્ણન શરીર નું વર્ણન કરવાથી કઈ ભગવાન નું વર્ણન ભગવાન આત્મા નું વર્ણન થતું નથી. નગરી એવી છે કે જાણે એના કોટ એવા ઊંચા છે આકાશ ને પૂછવું જોઈએ. બગીચાઓની પંખ ત્યાંથી ભૂમિ ખાઈ એવી છે કે જાણે બધું પાતાળ નથી. પણ એટલે એમાં રાજા નું વર્ણન નથી. રાજા કેવો હશે કે એને બધું નગર માં આવું કહી દે એવો અર્થ નીકળે. રાજા નું વર્ણન નથી આવતું. એમ શરીર ના વર્ણન થી ભગવાન આત્મા નું ભગવાન ના સમુસરણ નું વર્ણન કરી તો એમાં ભગવાન ના શરીર ના વર્ણન થી ભગવાન નું વર્ણન નથી થતું. તો સમુસરણ ના વર્ણન થી તો ભગવાન નું વર્ણન ક્યાંથી થાય? તો પણ સ્તુતિ કરવાનો એવો પ્રકાર છે. ભગવાન તમે આવા, તમારું શરીર આવું, તમારી વાણી આવી, તમારા સમુસરણ આવું, બધી એવી સ્તુતિ ભક્તો એવી સ્તુતિ કરે છે. જીનેન્દ્ર દેવ નું રૂપ જયવંત વર્તે છે. એમનું બધા અંગો એવા સુસ્થિત એવા નિર્મળ હોય છે. એમ બધું કરવાનું એમનું જન્મથી જ એમાં કોઈ અપૂર્વતા લાવણ્ય એવું હોય છે. એમનું જાણે ચળાચળ સમુદ્ર ને ક્ષોભ વગર નો હોય એવી ચળાચળ વગર ગંભીર મુદ્રા હોય છે. જગતમાં કોઈ મહાપુરુષ હોય એવા જન્મ થી જ એવા દેખાતા હોય એવા ગંભીર શરીર મુદ્રા બધું એવું દેખાય. એમનું રમવાનું બધું એવું જાણે કોઈ મહાપુરુષ હોય એવું દેખાતું. તો પણ શરીર ના વર્ણન થી ભગવાન આત્મા નું વર્ણન થતું. ઇન્દ્ર જયારે ભગવાન જન્મે છે ત્યારે ઇન્દ્ર શક્રેન્દ્ર 1000 નેત્ર કરીને ભગવાન ને જોવે છે. ભગવાન રૂપ નિહાળે છે. એ ભગવાન ને 1000 નેત્ર થી જોવે છે તો સંતોષ થતો નથી. હવે ઇન્દ્ર છે પોતે ઇન્દ્રપુરીમાં રહેનારા ઇન્દ્ર સુધર્મ ઇન્દ્ર એને એને પોતાનું શરીર કેવું હોય એનું દેવલોક કેવું હોય તો પણ ભગવાનના રૂપમાં એને આશ્ચર્ય લાગે છે. ભગવાન આશ્ચર્યકારી છે. જગતમાં સર્વોત્કૃષ્ટ આશ્ચર્યકારી હોય તો ભગવાન છે. એમનો આત્મા આશ્ચર્યકારી, એમનું શરીર એ આશ્ચર્યકારી. એમના જેવું શરીર જગતમાં કોઈનું હોતું નથી. આધ્યાત્મિક એનું અલૌકિક શરીર એ લોક સાથે મળતું ન આવે એવું અલૌકિક શરીર હોય છે. જેમાંથી ગુણો ગ્રહણ થાય એવી જાતનું શરીર એમના દર્શન કરતા ઇન્દ્ર ને ઇન્દ્ર ધરાતા નથી કે હું એક આંખે ભગવાન તમને કેમ જોઉં પણ મને સંતોષ ન થાય. એની આંખોમાં એટલી શક્તિ હું એક બે આંખથી જોવાથી મને સંતોષ થતો નથી. તમારું રૂપ કેમ, તમારા દર્શન કેમ કરું, મને સંતોષ હું કેમ કેમ તમારા દર્શન કઈ રીતે કરું? એક બે નેત્ર, બે ચાર પાંચ નેત્રો નહીં પણ 1000 નેત્રથી તમને જોઉં તોય મને સંતોષ થતો નથી. એવી વિક્રી શરીર લઈને આવ્યા છે. વિક્રી રૂપ મારું વિક્રી શરીર ત્યારે લેખે માનો કે તમારા રૂપ જોવામાં પણ હું 1000 નેત્ર થી જોઉં તો એ વૈકરી શરીરે કામ. 1000 નેત્ર થી ભગવાન મને રૂપ મળે તો ભગવાન મને સંતોષ આપે. તમને જોયા પછી મારું મારી દ્રષ્ટિ ક્યાંય થંભતી નથી. તમને જ નિહાળ્યા કરે મહાત્મા ભગવાનને નિહાળે, અંતરમાં ચૈતન્ય દેવને નિહાળવાથી દ્રષ્ટિ પછી ક્યાંય જતી નથી. ચૈતન્ય દેવ એક વાર જો દ્રષ્ટિમાં આવી ગયા તો એ દ્રષ્ટિ પછી બહાર ક્યાંય થંભતી નથી. અંતર ચૈતન્ય ગ્રંથ રહે, બહારથી ભગવાનની તરફ જોઈ તો ભગવાનને આમથી જોવો કે આમથી જોવાનું છે, હજાર નેત્રથી દર્શન કરે છે તો એ ઇન્દ્રને શાંતિ થાય એવી ભગવાનની મહિમા છે. ઇન્દ્રલોકના ઇન્દ્રો પણ ભગવાનની એટલી મહિમા, ઇન્દ્રલોકમાં રહેનારા ઇન્દ્રોની ભગવાનની એટલી મહિમા, એ ભગવાન કેટલા મહિમા. ચક્રવર્તી રાજાઓ છખરના રાજા જેને કઈ સામગ્રીની તૂટું નથી એવા ચક્રવર્તી ભગવાનના ચરણમાં શીશ ઝુકાવીને ભગવાનની સ્તુતિ કરે છે. 1008 ગુણ, એ ગુણો ગાતા ગાતા ગુણોથી ધરાતા નથી, કેમ કરીને ગુણો ગાઉં, એ ગુણો હું ગાઈ શકતો નહીં. ઇન્દ્રો પણ એટલા ગુણ ગાય છે કે એ ગુણ એ ગુણ પ્રભુ તમારા ગુણ ગાઈ શકાય નહીં. એવું ભક્તિનું આવું સ્વરૂપ છે. એ શરીર દ્વારા પણ ભગવાનની સ્તુતિ, પણ શરીર સુધીને આત્મદિંદો છે એમ ખ્યાલ, એમ જ્ઞાન બરાબર કરવાનું અત્યારદેવ છે. જ્ઞાન જ્ઞાન બરાબર કરજે કે શરીર જુદોને આત્મા જુદો, પણ ભક્તિ તો આવી ઇન્દ્રો પણ કરે છે. આવી ભક્તિ ઇન્દ્રો કરે છે, જન્મ કલ્યાણી વખતે ઇન્દ્રો આવે ભગવાનની મહિમા એટલી છે. ગર્ભ કલ્યાણી વખતે રત્નોની વર્ષા, માત પિતાની દેવો ભગવાનનું રક્ષણ કરવા આવે છે. હું મારી દેવીઓની મુદ્રા આવે છે. દીક્ષા કલ્યાણિક વખતે લોકાંતિક દેવો આવે છે ભગવાન, એટલે કેવળ કલ્યાણ વખતે ઇન્દ્રના ટોળા વખતે દેવોના ટોળા, એટલે ભગવાનની મહિમા. ત્રણ લોકમાં ભગવાન તો પૂજ્ય છે. ભગવાનનું દ્રષ્ટાંત આપીને વસ્તુ સ્થિતિ સાબિત કરે કે આત્મા જુદો અને ભગવાનનું શરીર જુદું છે. તારું શરીર જુદું, ભગવાનનું શરીર જુદું, ભગવાનનું શરીર જુદું ને ભગવાનનો આત્મા જુદો છે, એમ નહીં વિભાગથી પણ બરાબર સમજો. ભક્તિ તને આવે એક જુદી વાત છે, પણ જ્ઞાન કરવું એક જુદી વાત છે. જ્ઞાન તારા લક્ષ્યમાં રાખજે કે ભગવાનનું શરીર જુદું અને ભગવાનનો આત્મા જુદો છે, પણ ભગવાનની પાસે રહેલું શરીર એ શરીર પણ જુદું થઈ જાય છે. ભગવાનની સાનિધ્યમાં આવેલા જે વૃક્ષ અશોક વૃક્ષ, એ પણ એવાય કે જેની નીચે અશોક વૃક્ષની છાયાથી શોક થઈ ગયો. ભગવાનની સાનિધ્યમાં આવેલા બધી વસ્તુ એવી કે ભગવાનની નજીક આવેલું શરીર પણ ફરી જાય છે. માટે બીજાને એવું કંઈક મહિમા અપૂરું લાગે છે ભગવાનનું શરીર. કહેવાય છે ને ભગવાનના સાનિધ્યમાં જે આવે એના ભવો ટળી જાય, ભગવાનની જે ભાવથી જેને ગ્રહણ કરે છે એ ભગવાન તમારા સમીપ આવ્યો છે. શરીર પણ તમારું જીવી છે, આ રચકણો ફરી ગયા છે. તમારા સમીપ આવવાથી આ લોકના જે પરમાણુ છે એનું પરિણમન ફરી ગયું. એ જુદા એ પરમાણુ હતા ત્યારે એનું પરિણમન જુદું હતું, પણ તમારી સમીપમાં આવ્યા તે પરમાણુના પરિણમન ફરી ગયું. તમે મહા ત્રિલોકના નાથ છો અને તમારું પરિણમન જુદું, તે પરમાણુનું પરિણમન ખરી ગયું તમારા સમીપમાં આવ્યા છે. વૃક્ષો તો ઘણા હોય, પણ ભગવાનની ઉપર જે અશોક વૃક્ષ એ વૃક્ષ જુદું હોય છે. એ વૃક્ષ અશોક વૃક્ષ કહેવાય, શોક ચડી જાય છે એ વૃક્ષ. ભગવાન દુદ્ધમ વિભાજા એવા હોય છે, જાણે જગતને બોલાવતા હોય એવા. ભગવાનની ધ્વનિની તો શું વાત કરી, ભગવાનની સમીપ રહીની જે ધ્વનિ, જે વાણી ભગવાનની સાનિધ્યમાં નજીકમાં આવેલી જે વાણી, એ વાણી આખી ખરી. જગતમાં જે શબ્દના પરમાણુ જે છૂટા હોય જુદા હોય છે, પણ ભગવાન આગળ જે શબ્દના પરમાણુ આવે એ પરમાણુનું પરિણામ આખું ફરી જાય છે. એ પરમાણુ વાણી જુદી જ થઈ જાય છે. ભગવાન આનંદ જ્ઞાન આનંદ દર્શનમાં બિરાજેની વાણી આખી જુદી. ભગવાનની વાણી તો નાનપણથી જ જુદી હોય છે, એની વાણીના પરિણામ જુદું હોય છે. ભગવાનના સમીપમાં આવેલા બધા પરમાણુ જુદા થઈ જાય છે, પરમાણુના સંબંધો બધા જુદા થઈ જાય છે. પણ એ સ્તુતિ એ તો પરમાણુ પરમાણુ છે ને, ભગવાન તો ભગવાન છે. પણ ભગવાનની સમીપ રહેલા જે પરમાણુ છે એની પણ મહિમા કે ભક્તિવંતોમાં આવે છે. ભગવાનની સમીપમાં આવેલા જે પરમાણુ પૂદગળો એની પણ મહિમા ભક્તિવંતોમાં આવે છે. ભગવાનના શરીરની ભગવાનની વાણી એવી મહિમા આવે તો પણ ઇન્દ્ર સમજે છે, સમ્યક દ્રષ્ટિ છે કે ભગવાન જુદા, શરીર જુદું ને આત્મા જુદું છે. અને એવું એમની જ્ઞાન વૃત્તિ છે, અંદર ચૈતન ઉપર દ્રષ્ટિ છે ઇન્દ્રની, અને તો પણ ભગવાનની આવી ભક્તિ આવે છે. આચાર્યદેવ કહે છે નય વિભાગથી સ્તુતિ કરવામાં આવે છે. શરીર જુદું ને આત્મા જુદું, ભગવાનની સ્તુતિ થી આત્માની સ્તુતિ થતી નથી. એ માત્ર વ્યવહારથી કહેવામાં આવે છે, નિશ્ચયથી ચૈતનના સ્તવનથી સ્તવન થાય છે. ચૈતનના સ્તવનથી ચૈતન આત્માનું સ્તવન થાય છે, શરીરના સ્તવનથી સ્તવન થાય, વ્યવહાર સ્તવન કહેવામાં આવે છે. વસ્તુ સ્થિતિ ચૈતનના સ્તવનથી ચૈતન સ્તવન, એમાં તો સ્તુતિમાં જીત મોહો ને ક્ષીણ મોહ ને જીતેન્દ્રિય જીન એમ બોલાય છે. અંદરમાં જે જીતેન્દ્રિય તે જીન છે, જે દ્રવેન્દ્રિય ભાવેન્દ્રિય ને એને જે જીતે એ જીતેન્દ્રિય જીન છે. એને જીત મોહ કરીને ઉપશમ શ્રેણી નિક્ષક એને જીન કીધા છે. આચાર્યદેવ અંતર નિશ્ચયની વાત પણ કરે છે ને વ્યવહારની વાત પણ કરે છે કે ભગવાન તો એવા જીનેન્દ્ર જીન થયા, પણ દરેક આત્મા જીન કે અંદર દ્રવેન્દ્રી ભગવાને દ્રવેન્દ્રીને જીતી લીધી, ભાવેન્દ્રીને જીતી લીધી. ભાવેન્દ્રીના આશ્રય જે બહારના જે નોકર્માદિના બધા એનાથી પણ અસંગ થઈ ગયા, જુદા થઈ ગયા. બહારના જે વિષયો એનાથી પણ જુદા, દ્રવેન્દ્રી ભાવેન્દ્રી એનાથી અસમ. સૂક્ષ્મ આત્માનું અવલંબન કર્યું, ખંડ ખંડ ભેદનાની પ્રવીણતા રહી સૂક્ષ્મ આત્માનું અવલંબન કર્યું, જ્ઞાન સ્વભાવનું દ્રવ્યેન્દ્રિયને જીતી લીધી. ખંડ ખંડ જે ઉપયોગ જતો હતો દરેક પોતપોતામાં, જે આંખ ને કાન ને બધે ઉપયોગ ખંડ ખંડ સૂક્ષ્મ જ્ઞાનનો ઉપયોગ જતો, એ અખંડ એક આત્માને ગ્રહણ કરી લીધી. બધા જે વિષયોની ગ્રહણ કરનારા જે પદાર્થ એનાથી અસંગ કરી લીધો, આત્માને જુદો, બધાથી જુદો કરીને આત્મા બધાને જીતી લીધા, એ જીતેન્દ્રિય જૈન છે. એવી રીતે રાગ મોહ બધું બધાને જીતીને જ્ઞાનના બળ વડે કરીને એકદમ શ્રેણી માંડીને એને દૂરથી ઉખેડી નાખે, દૂરથી જે પાછો વળીને આત્મામાં આગળ ગયો, સંકોચપૂર્ણ આત્માના મોહને જીતી લીધો. અને એ મોહને જીતનારો બધાને મૂળમાંથી ક્ષય કરનારો, બધા વિભાવને રાગને દ્વેષને ક્રોધને માનને પ્રત્યાખ્યાન નાશ કરે, બધાને મૂળમાંથી ઉકેલાય. ક્ષીણ મોહ જીન થઈ ગયું, જીત મોહ જીન, ક્ષીણ મોહ જીન, અને જીતેન્દ્રિય જીન, એવી રીતે જીન જીન થઈ ગયું. જ્ઞાન સ્વભાવ અધિક બધાથી જુદો એવો આત્માને અધિક ને અધિક રાખે, એ ચૈતન્ય સ્તવન છે. એ જીતેન્દ્રિય જીન, એ જીત મોહ, એ ક્ષીણ મોહ, ભગવાને એ જીતેન્દ્રિય થઈ ગયા, ભગવાન જીત મોહ, ભગવાન ક્ષીણ મોહ, એવી રીતે સ્તુતિ કરવામાં આવે. ભગવાનના આત્માની સ્તુતિ છે. ભગવાન અંદરથી જીનેશ્વર કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, જે જીતેન્દ્રિય થઈ ગયા, જે દ્રવેન્દ્રિય જે એમનું શરીર છે એનાથી એમણે જુદો કરી દીધો આત્મા. ભાવેન્દ્રિય ખંડ ખંડ ઉપયોગથી એક અખંડ નાયકને સાધી લીધો, જુદો એના જે વિષયો એનાથી જુદો અસંગ એક આત્માને સાધી લીધો, પૂર્ણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અખંડ એક આત્મામાં લીન થઈ. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોહ જે મોહને દૂરથી ઉખેડી નાખ્યો અને મોહને મૂળમાંથી ક્ષય કરી દીધો અને કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરી એ ભગવાનની અંતર આત્માની સ્થિતિ છે. અને દરેક આત્મા એવા જ છે જે જીતેન્દ્રી થઈ શકે, જીત મોહ થઈ શકે, ક્ષય મોહ થઈ શકે, એ ભગવાનની ચૈતન્યના સ્થવન થી આત્માનું સ્થવન થાય છે. ખરી નિશ્ચય સ્તુતિ છે, ખરી વ્યવહાર સ્તુતિ છે. વ્યવહાર સ્તુતિ પણ આવી રીતે ઇન્દ્રો કરે તો ઇન્દ્રોને ખ્યાલ છે કે ભગવાન અંદર દ્રવેન્દ્રથી જુદા થઈ ગયા, ભાવેન્દ્રથી જુદા થઈ ગયા અને એના વિષયોથી જુદા થઈ ગયા. જોવાનું સાંભળવાની વાત છે એવા અખંડ ખંડ છે, એનાથી બધા છે પોતે અસંગ જુદા આત્મામાં લીન થઈ ગયા છે. ઇન્દ્રોને ખ્યાલ છે તો પણ આવી રીતે સ્તુતિ કરે છે. એવો નિશ્ચય વ્યવહારનો એવો સંબંધ છે. અંતરમાં ચૈતન્ય થી ચૈતન્ય છે, બહાર આમ જોવો તો સ્તુતિ નો પાર નથી. એ બે નો મેળ કરવો બાહ્ય દ્રષ્ટિ વાળાને બહુ મુશ્કેલ પડેલો છે. એક કોર કયો છો કે શરીરના સ્તવન થી આત્માની સ્તુતિ નથી, એને વ્યવહાર સ્તુતિ કહેવાનું. અસલી સ્તુતિ તો અંદર ચૈતન્ય ગ્રહણ કરે એ સ્તુતિ, અને ભગવાને જે ચૈતન્ય ગ્રહણ કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, અખંડ આત્માનો ઉપયોગ અખંડ કરીને જે કેવળ જ્ઞાન કર્યું એ સ્તુતિ, તે ખરી સ્તુતિ. એ અસલી સ્તુતિ એને કયો છો? અને આમ પારાવાર ભગવાનના કલ્યાણ એક વખતે સ્તુતિની નદીઓ વહેવરાવે, એ બે નો મેળ કઈ રીતે કરે? વ્યવહાર કહીને દેખાવમાં જયારે ઢીલું દેખાતું નથી અને અંતરમાં જો અત્યંત જુદું પાછું સ્તુતિ કરો છો. દુદુંબી વાજા વગાડો છો, બીજું તમે કઈક જુદી જાતનું ખરું છે. આ તો કે અમે તો કે આ ઘર આપણું નથી, આ પાડોશીનું ઘર આપણું અસલી ઘર પા છે, તો પાડોશી ના ઘરે જવા આવવાનું બધું ઢીલું દેખાય. આ તો તમે બહાર તો બધું પૂરેપૂરું કરો, જાણે પોતાનું જ કેમ હોય એવું કરો છો, જરાય ઢીલું રાખતા નથી. એ બીજા કોઈને ઢીલું દેખાય એવો દેખાવો પણ નહોતો નથી, અને પાછું અંદર તો આટલું બધું અત્યંત જુદું એમ કે અંદર તો એકદમ જુદું અત્યંત જુદું એમ, જરાય રાગ નો લગવાડ નથી. આ તો દ્રષ્ટાંત છે, તો જરાય રાગ નો લગવાડ રાખે બાકી. આ તો અત્યંત જુદું અસ્થિરતા નો રાગ એ જુદી વાત, પણ દ્રષ્ટિ અપેક્ષા રાગ નો જરાય લગવાડ નથી. બધી રીતે એને તમે અત્યંત જુદો કરી દીધો છે નાયક ને, કે અમારું નથી, હું એનો કરતા નથી, હું એનો કાર્યતા નથી, હું એનો અનુમોદક નથી. કોઈ રીતે એટલું અત્યંત જુદું, હાવ જુદું કર્યું છે લગવાડ ની, અને બહારથી બધું પૂરેપૂરું દેખાઈ જાય છે. એ બધો મેળ કરવો કેવો મુશ્કેલ પડે છે. બહારમાં જરાય ઢીલું દેખાય નહીં પછી, એ કે અંદર ઉતરીને જોવા જેવું છે. દેખાડવાનું જુદું ને ચાવવાનું જુદું, કે આલુ બહારમાં તો એવું દેખાય, કોઈ માણસને ઢીલું દેખાય, બહારથી જ થોડું ઢીલું દેખાય, કાંઈ દેખાય નહીં. સ્તુતિ ના પ્રસંગે તમારું કઈ દેખાતું નથી ભેગું. એક મુનિયો ને જુદી વાત, જંગલ મુનિયો સ્તુતિ ને લખવા બે સ્તોત્ર, જરાય ઢીલું ના દેખાય. ભગવાન ના મંદિર માં પધારે મુનિયો અને જો સ્તોત્ર રચવા માંડે, સ્તોત્ર બોલવા માંડે, તો જરાય ઢીલું દેખાય નહીં બહાર માં. આ મારે અંતર ને કેવી રીતે ઓળખવું એના જેવી વાત છે. એમાં જીવ અનાદિકાળથી આમાં ભૂલો છે, એને ગ્રહણ કરવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. મોટા લઈને તમે શરીરમાં આટલા લીન થયા છો, બસ અમને ભગવાન ઉપર ભક્તિ આવે છે. અમને એ બહાર આવે છે, એમને આત્મા ઉપર એ છે કે આત્માનું સ્વરૂપ આવું છે. જેને સાધના કરીને પૂર્ણ કરી, અમે અંતરમાં ઠરી શકતા નથી. જેને પૂરું કર્યું એનું દ્રશ્ય અમારી નજરે પડે છે. જે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને જે અંતરમાં બિરાજી ગયા એ અમારે એ બિરાજ્યું, એ અમારું દ્રશ્ય નજરે પડે છે, એટલે અમને એની ઉપર એકદમ બહુમાન આવે છે કે અમારી જેટલી ભાવના હોય એના ઉપર જડી જાય છે. શંકર ભગવાન સર્વોત્કૃષ્ટ દશા હોય તેમની દ્રષ્ટાશ્રમમાં, જ્યાં સુધી વ્રત પરિણામ ના આવે ત્યારે સહજ ના આવે છે, અને સહજ જયારે આવે પંચ મહાવ્રત ના પરિણામ એ આવે ત્યારે એ સ્વભાવ છે, અને અંતરમાં જે ચારિત્ર તો અંતરમાં છે, અને બહારનો જે કડક એમનો જે પોષા ટુકડો એ બહારથી એ હોય એવું પછી કોઈ ન હોય, કોઈના ડગાવ્યા ડગે નહીં, કોઈના છે ઉપસર્ગના મોટા ઢેરના ઢેર થાય, બીજા સાધારણ માણસ હાજા ગગડે તો ઋષભદેવ ભગવાન ઉભા તે ઉભા 6 મહિના સુધી બીજા બધા ભાગ્યા જો ઉભા રહ્યા, એ શુભ ભાવ છે. તો એમાં ઢીલું ન આવે એમ જયારે સહજ આવે, સહજ આવે તને જીલવાનું, અને એ પરિણામ આવે, એ પરિણામ 6 મહિના સુધી ઉભા થયેલા. ઉપરથી ઇન્દ્ર ઉતરે ગમે તેવું જે નિર્ણય કર્યો એ કર્યો, એમાં પાછા આવવાનું વિકલ્પ આવ્યો આર લેવાનો તો બસ આર લેવા જાય પાછા. પારસનાથ ભગવાન ઉપરથી ઉત્સર્ગ ને અંદર માં શ્રેણી મંદિર જેવું અંદર ની જે ચારિત્ર ની દશા છે, નિર્વિકલ્પ દશા, એની સાથે જે સ્વભાવ વર્તે છે એ ભાવ સાથે, એટલું એની સાથે જે સંબંધ છે એ નિમિત્ત ઉપાદન એવો સંબંધ થઈ જાય છે, એમાં જ બધા જોવામાં જ ભૂલ ખાય છે, વ્યવહારમાં અંતરમાં નથી જોતા કે અંતર એમનું જુદું છે.
Thank you.